તારીખ 20/12/1989 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 122 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
સિદ્ધ શ્રી મુલતાન નગર માં શુભ સ્થાન વિશે સ્વધર્મી ભાઈ અનેક ઉપમા યોગ્ય અધ્યાત્મ રસ રોચક ભાઈ શ્રી ખાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધાર્થદાસજી આદિ સર્વ સ્વધર્મ યોગ્ય લિખિતન ટોડણમલના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો. આ પદ્ધતિ સર્જી પદ્ધતિથી એ સમયની અંદર પત્ર લખાતો હોય એ પદ્ધતિથી સંબોધન છે. તમને ચિદાનંદ ઘન ના અનુભવ થી સહજાનંદ ની વૃદ્ધિ ચાહું છું. સામાન્ય રીતે અન્ય મતમાં પોતપોતાના ઈષ્ટદેવને કૃપાથી ક્ષેમ કુશળ ચાહે છે. અધ્યાત્મ પત્ર વ્યવહાર છે એટલે આત્માનુભવ અને આત્માનંદ ભાવના લીધી છે. બીજું, તમારો એક પત્ર ભાઈ શ્રી રામસિંહજી ભુવાનીદાસજીને આવ્યો હતો, તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓ લખ્યા હતા. રામસિંહજી કરીને કોઈ સાધર્મી જહાનાબાદમાં રહેતા હશે તો જે લોકોને પત્ર પોતે લખ્યો છે એ લોકોનો એક પત્ર ત્યાં ગયો હશે રામસિંહજી ઉપર, પણ એ સમાચાર બીજા કોઈ એમને જહાનાબાદથી લખેલા છે. ત્યાં ભાઈઓનો પત્ર આવેલો. એ જમાનામાં પત્ર વ્યવહારનો પણ બહુ ઓછો પ્રકાર સંબંધ રહેતો હતો. એ જાતને 200-250 વર્ષ થઈ ગયા. રેલવે હતી ને, કોઈની સાથે મોકલે, ઘણા વખતે જવાબ મળે, ઘણા વખતે પત્ર પહોંચે, એ વ્યવહાર પણ બહુ ઓછો ચાલતો એવો સમય હતો. ભાઈ શ્રી, આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. હવે જે પત્ર એમણે લખ્યો છે એની અંદર કોઈ કોઈ પ્રશ્નો લખ્યા છે એનો ઉલ્લેખ કરે છે કે તમારા પ્રશ્નો છે એ જિજ્ઞાસાના પ્રશ્નો છે અને અધ્યાત્મની બહુ સારી જિજ્ઞાસા છે. આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. 250 વર્ષ પહેલા પણ એમનો ઉલ્લેખ એમ કહે છે કે એ વખતે પણ અધ્યાત્મ રસવાળા જીવો બહુ ઓછા હતા. વિદ્વાનો પંડિતો ઘણા થઈ જાય પણ અધ્યાત્મની વાત જુદી લાઈનની છે, એટલે એવા રસવાળા રસિક જીવો બહુ થોડા છે. ધન્ય છે તેમને કે જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. આત્માના અનુભવની ચર્ચાઓ કરતા હોય અને એ વિષયમાં ઊંડા ઉતરવાના જિજ્ઞાસુ હોય, ભાવનાવાળા હોય, તો તે આદરને પાત્ર છે, એટલે એમને ધન્ય છે એમ કીધું છે અને એ આદરણીય છે. એ જ વાત કહે છે અહીંયા પદ્મનંદી આચાર્ય દેવનો 21 વર્ષ 23 નો શ્લોક ટાંક્યો છે કે આગમની અંદર આચાર્યો પણ આ વિષયમાં આદર કરે છે. તત્પ્રતિ પ્રીતિ ચિતેન વાર્તાપી સુતા निश्चितम स भवेद भव्यो भावी निर्माण भाजनम। तो प्रसिद्ध श्लोक से पद्मी लंबी आचार्य देव नो कि जे जीव प्रसन्न चित्त थी आ चैतन्य स्वरूप आत्मा ने बात सांभळे छे, प्रसन्न चित्त में बीजो बोझो नहीं तो प्रसन्नता हो, जो अन्य बोझा में हो उपाधि में हो तो चित्तनी प्रसन्नता न रहे। એટલે એ વાત પણ સ્પષ્ટ છે કે જેને પ્રસન્ન ચિત્ત છે એને સંયોગનો જે બોજો છે એ દૂર કરીને સાંભળે છે આ વિષયને, સંયોગના બોજાથી દૂર થઈને સાંભળે છે। સંયોગ અનુકૂળ છે એમ સાંભળે છે એમ નહીં, પણ ગમે તે સંયોગમાં એના બોજાથી દૂર રહે છે, અને એ ત્યારે જ દૂર રહી શકે માણસ કે જ્યારે એણે સંયોગની કિંમત ગૌણ કરી અને તત્વની કિંમત વિશેષ કરી હોય તો। જે જીવે પ્રસન્ન ચિત્તથી અને પોતાના હિતનું પ્રકરણ હોવાથી, પોતાના હિતનું પ્રયોજન હોવાથી પણ જેને પોતાનું કાર્ય કરવાનો વિશેષ ઉત્સાહ છે, એ ઉત્સાહિત વાળાને પણ પ્રસન્ન ચિત્ત કહેવામાં આવે છે, અને એ પણ એક પાત્રતાના ચિહ્નમાં લઈએ છે। શ્રીમદજી કહે છે કે ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે, કે જેને જન્મ મરણથી છૂટવું છે અને જેને આત્મામાંથી સુખ શાંતિ પ્રાપ્ત કરવી છે એને એ કાર્યનો ઉમંગ અને ઉત્સાહ આવે છે, તો એ પ્રસન્ન ચિત્તથી એની વાત સાંભળે છે। અને જેણે એ રીતે સાંભળી છે નિશ્ચિત એમ સ્વભવેદ ભવ્યો, એવા ભવ્ય જીવની ભવિષ્યમાં નિશ્ચિત નિયમથી તે મુક્તિનો પાત્ર કયો છે। સમ્યક દર્શનનો શબ્દ લીધો, નિર્વાણ શબ્દ લીધો છે, એટલે એની આત્માની રુચિમાં નિર્વાણ જોયો છે આચાર્ય દેવે। રુચિ એની રુચિ સમ્યક દર્શનને તો પ્રાપ્ત કરાવશે, પણ કહે છે કે એ સમ્યક દર્શનનું ફળ નિર્વાણ છે, માટે એની રુચિને નિર્વાણ સાથે સીધો સંબંધ છે, ફળ એટલું મોટું છે રુચિનું। જેને આત્માની વાત રુચિથી સાંભળવી ગમે છે તે જીવને તીવ્ર રુચિવાન હોય તો સંસ્કાર પડી જાય છે। ગુરુદેવ શ્રી સંસ્કાર લઈને આવ્યા છે, તો ભગવાનની વાણીમાં અધ્યાત્મ તત્વ જે આવતું હતું એની ઘણી રુચિ ત્યાં થયેલી, એ સાબિત કરે છે કે ત્યાં ઘણી રુચિ થયેલી। મિત્ર, અહીંયા જે સંપ્રદાયમાં આવ્યા એ સંપ્રદાયમાં તો અધ્યાત્મ તત્વ હતું નહીં, અને એ પોતે એની ખોજમાં લાગી ગયા તો સત્ય માર્ગ હાથમાં આવી ગયો। ખોજમાં લાગ્યા તો સત્ય હાથમાં, ખોજમાં કેમ લાગ્યા, ત્યાં તો હતું નહીં કાંઈ, તેમ કોઈ દોરવણી નથી આપી કે આ માર્ગ ખોટો મારીને બીજો માર્ગ શોધો તમે। એ પૂર્વ સંસ્કાર છે, એ ઉલટા માર્ગમાં આગળ વધવા દેતા નથી, ક્યાંક પૂર્વકર્મને વશ આવી ચડે તો પણ એ માર્ગમાં એને આગળ વધવા નથી દેતા, કેમ કે એનો નિર્વાણ નિશ્ચિત છે। નિર્વાણ નિશ્ચિત છે, જે કાળ જાય છે નિર્વાણની નજીક જવાનો કાળ આવે છે, નિર્વાણ નજીક આવતો જાય છે, જેટલો કાળ પસાર થાય છે નિર્વાણ નજીક આવતો જાય છે। કોઈ પણ જીવ જ્ઞાની થાય ત્યારે એને પૂર્વ ભૂમિકામાં સ્વરૂપની ચૈતન્યની આત્મકલ્યાણની આ જ પરિસ્થિતિ થાય, આમ જ હોય, અને એમ ન હોય તો એથી ઉલટું તો છે ઘણાને, જગતના બધા જીવોને છે, બધા પરિભ્રમણમાં ચાલુ રહે છે, તો જે સંસારનો માર્ગ બદલે છે અને મોક્ષ માર્ગમાં આવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં આવે છે, એટલે માર્ગ હાથમાં આવે છે, ભાઈશ્રી, તમે જે પ્રશ્નો લખ્યા તેનો ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કંઈક લખું છું તે જાણશો. પોતે બધા મિત્રોમાં કોઈ વિશેષજ્ઞ છે, સ્વાનુભવી પણ છે, છતાં પણ એમ કહે છે કે મારી બુદ્ધિમાં જેટલું છે એટલું હું કહી શકીશ. હું કંઈ એમ દાવો નથી કરતો કે લાવો ગમે તે વાત બધું હું જાણું છું, એવું કંઈ નથી. તમારા પ્રશ્ન હું મારી બુદ્ધિ અનુસાર ઉત્તર આપું છું. અને અધ્યાત્મ આગમનો ચર્ચા ગર્ભિત પત્ર તો શીઘ્ર શીઘ્ર આપ્યા કરશો. આગમ અને અધ્યાત્મની ચર્ચા પત્રમાં હોય એવા પત્રો તમે અવારનવાર લખજો, વારંવાર લખજો, વહેલા વહેલી તકે લખજો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે. એટલે શું છે કે પ્રત્યક્ષ સત્સમાગમને પણ ચાહે છે, પ્રત્યક્ષ નથી તો પરોક્ષ પત્ર દ્વારા પણ સત્સંગને એ ઈચ્છે છે, એ વાત એમાંથી નીકળે છે. અને નિરંતર સ્વરૂપાનુભવનો અભ્યાસ રાખશો જી, અને પ્રયત્ન તો તમે, અભ્યાસ એટલે સ્વરૂપનો અનુભવ થાય એ બાજુનો પ્રયત્ન તો તમે બધા અવશ્ય કરજો. સ્વરૂપ અનુભવનો અભ્યાસ, સ્વરૂપ અનુભવમાં રહેશો, મારા માત્ર શબ્દ છે, નિરંતર સ્વરૂપ અનુભવનો અભ્યાસ રાખશો જી, એમ છે. મૂળ પ્રત જોવી પડે, મૂળ શબ્દ ઢુંઢારીમાં શું છે એમને ચિઠ્ઠીમાં એ જોવું પડે. કેમ કે આ ગ્રંથની ઘણી આવૃત્તિ છપાણી છે. તમારી પાસે ચોથી છે. મારી છઠ્ઠી આવૃત્તિ છે. છઠ્ઠી આવૃત્તિમાં આમ છે. બરાબર. ભાવના તો વ્યક્ત કરી શકાય છે, આમ તો અભ્યાસ રાખશો એટલે પ્રયત્ન રાખજો. હા ઠીક છે. હા એટલે તો શું છે કે એક ભાવના શુભેચ્છા છે, એમાં કઈ દોષ નથી, કઈ એમાં એવી રીતે કઈ બેસાડી જ દેવું એવું કઈ નથી. હવે સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આદિ પ્રશ્નોના ઉત્તર સ્વબુદ્ધિ અનુસાર લખું છું. તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. સ્વાનુભવ દશામાં પ્રત્યક્ષપણું અને પરોક્ષપણું કેવી રીતે હોય એ સંબંધેના જે પડખા પોતાને ભાષા છે એ સ્પષ્ટ કરે છે. એ સ્પષ્ટ કરવા પહેલા પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ, અનુભવ કેવાનું સ્વરૂપ કેવું હોય એ હું લખે છે, એ પોતે લખે છે. તો અનુભવનું સ્વરૂપ તો કોણ લખી શકે? એક તો અનુભવ અનિર્વચનીય છે, વચન ગોચર નથી, છતાં વચન ગોચર તો કોણ કરી શકે કે જેને કાંઈક અનુભવ થયો છે એ કરી શકે છે. હા, કોઈ એવું વાંચીને સાંભળીને થોડું લખી શકે બોલી શકે એ જુદી વાત છે, પણ છતાં એમાં જે અનુભવીની ઓરિજિનાલિટી જે આવવી જોઈએ એ પ્રકાર ન આવે. શીખેલો પ્રકાર જુદો હોય છે અને અનુભવી પોતે કહે છે એ પ્રકાર જુદો હોય છે. અને એ કહેવામાં જે નકલ કરવી અને સ્વતંત્ર મૌલિકપણે કહેવું એ બે વાત જુદી પડી જાય છે. આ મૌલિક કથન છે, વિષય તેનો તે હોવા છતાં આ કથન મૌલિક છે. અને પેલું કથન અવધારીને લખ્યું છે, ધારણા કરીને લખ્યું છે, એમ એટલો ફરક પડે છે. પોતે તો સ્પષ્ટ લખે છે કે મારી બુદ્ધિ પ્રમાણે લખ્યું છે. જીવ નામનો ચેતન પદાર્થ, જીવ પદાર્થ અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે. અનાદિથી જીવ, કોઈ અનાદિથી સમ્યક દ્રષ્ટિ નથી, કોઈ અનાદિથી સિદ્ધ પણ નથી, અનાદિથી કોઈ પણ જીવ મિથ્યા દ્રષ્ટિ છે. ત્યાં સ્વ પરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. એનો જે શ્રદ્ધાગુણ છે એ સ્વપર પદાર્થનું સ્વરૂપ જેમ છે એમ શ્રદ્ધતો નથી, એને વિપરીત શ્રદ્ધે છે, એનું નામ મિથ્યાત્વ છે. વળી જે કાળે કોઈ જીવને શું છે કે વિષય તો અનુભવનો લીધો છે, પણ શ્રદ્ધા પ્રધાન ચર્ચા ઉપાડે છે. પોતે પ્રથમ જ મિથ્યા શ્રદ્ધાથી વાત ઉપાડી. વળી જે કાળે કોઈ જીવને દર્શન મોહના ઉપશમ ક્ષયોપશમથી સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનરૂપ તત્વાર શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યત્વે થાય છે. શું છે, પોતે આગમ ભાષાનો પ્રયોગ કરે છે. અધ્યાત્મ ભાષામાં સ્વાનુભવ, શુદ્ધોપયોગ એવા શબ્દ વપરાય છે, જ્યારે આગમ ભાષાની અંદર ઉપશમ ક્ષયોપશમ એ બધા શબ્દો વપરાય છે કે જે નામ કર્મની સ્થિતિ અનુસાર છે. જે જીવના પરિણામ તો પણ જેને કર્મની સ્થિતિના નામ લાગુ પડે છે, કર્મની દશા, કર્મનો ક્ષય થવો, કર્મનો ઉપશમ થવો, કર્મનો ક્ષયોપશમ થવો, એવી જે પદ્ધતિ છે એને આગમ પદ્ધતિ કહેવામાં આવે છે. અને જીવને અનુસરીને નામ પાડવું એ જ દશાનું, ક્ષાયિક દર્શનને એમ કહે કે શુદ્ધોપયોગની દશા છે, શુદ્ધ સમ્યક્ત્વની દશા છે, તો એ અધ્યાત્મ ભાષાનો પ્રયોગ છે. વળી જીવ કોઈ અનાદિથી મિથ્યાત્મી દ્રષ્ટિને કોઈ કાળે કોઈ જીવને દર્શન મોહનો ઉપશમ થાય, ક્ષય થાય, ક્ષયોપશમ થાય, દર્શન મોહની આ સ્થિતિ થયા વિના એને યથાર્થ શ્રદ્ધાનરૂપ, સ્વપરનું યથાર્થ શ્રદ્ધાન પણ ન હોય, કેમ કે એનું જ્ઞાન છે જુદું, ભિન્ન ભિન્ન પાડી શકતું નથી સ્વપરને, અને તત્વાર શ્રદ્ધાનમાં બાકીના નવે તત્વો લઈ લેવા, મૃતાર્થ આશ્રિત નવ તત્વોનું જ્ઞાન, ત્યારે યથાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ હોય છે, ત્યારે તે જીવ સમ્યક્ત્વે થાય છે, ત્યારે તે જીવને સમ્યક દ્રષ્ટિ ગણવો. માટે સ્વ પરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે, એમ કરીને નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા કરી. પેલી આગમ પ્રધાન વ્યાખ્યા કરી, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ સમ્યક દર્શનની આગમ પ્રધાન વ્યાખ્યા છે, અને શુદ્ધ આત્મ સ્વરૂપનું શ્રદ્ધાન તે અધ્યાત્મની વ્યાખ્યા છે સમ્યક દર્શનની. તો એમને માટે યથાર્થ શ્રદ્ધાનરૂપ જ્યાં સ્વપરનું યથાર્થ શ્રદ્ધાન હોય છે ત્યાં શુદ્ધાત્મ શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિતપણે કહ્યું છે એમ સમજી લેવું. વળી જો સ્વપરનું શ્રદ્ધાન નથી અને જૈન મતમાં કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા સાત તત્વોને પણ માને છે, અન્ય મતમાં કહેલા દેવ આદિ અથવા એના તત્વો અન્ય મતના શાસ્ત્રમાં કહેલા તત્વોને માનતો નથી, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહીં. શું ચોખવટ કરી કે દેવગુરુ શાસ્ત્ર સાચા હોય તો એ કુલ ધર્મમાં જ આવ્યો હોય, શાસ્ત્ર વાંચીને સંમત કરે કે અમારા શાસ્ત્રમાં કહ્યું એ પરમ સત્ય જ હોય, અમે એને માનીએ છીએ, તો અને અન્ય મતનું અમે કાંઈ માનવા તૈયાર નથી, તો એવું જે શું છે એ તો વ્યવહાર સમ્યક્ત્વ છે, અને વડે નીતે સમ્યક્ત્વને નામ પામે નહીં, સ્વરૂપનું શ્રદ્ધાન એને હોવું જોઈએ. આ શુદ્ધાત્મ સ્વરૂપના શ્રદ્ધાન વિના ખરેખર સમ્યક્ત્વ નથી, નિશ્ચય સમ્યક્ત્વ નથી એટલે ખરેખર સમ્યક્ત્વ નથી. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક, સંપ્રદાયથી આ બીજી વાત છે, સંપ્રદાયમાં તો દેવગુરુ શાસ્ત્ર ને માને, સાત તત્વ ને માને, સદ્ધર્મને માને એટલે વ્યવહાર સમ્યક દર્શન તો છે જ, અને વ્યવહાર સમ્યક દર્શન છે એમાં નિશ્ચય સમ્યક દર્શન ગર્ભિત છે, અને એમાં આપણે વ્રત લેવાના બાકી રહ્યા, એટલે હવે પડીમાંથી શરૂ કરો એ વાતનું છે. તો એને કેવળ વ્યવહાર સમ્યક એ સમકીતિ અમે ગણતા નથી એમ કહે છે. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક, શું આ વિધિ છે, સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર્થ શ્રદ્ધાન હોય તે સમ્યક જાણવું. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર્થ શ્રદ્ધાન હોય, શાસ્ત્ર વાંચીને જે તત્વાર્થ શ્રદ્ધાન હોય એમ ન કહ્યું, પણ ભેદ વિજ્ઞાન પૂર્વક જો તત્વાર્થનું શ્રદ્ધાન થયું હોય તો તે સમ્યક જ્ઞાન. દેવગુરુ શાસ્ત્રને માને, શાસ્ત્રને વાંચીને માને, માટે સમ્યક એમ નહીં. તત્વાર્થ શ્રદ્ધાન પણ વેદ વિજ્ઞાન પૂર્વક હોવું જોઈએ. હા, ભેદ વિજ્ઞાન પૂર્વક જ સમ્યક દર્શન અનુભવ થાય છે. ભેદ વિજ્ઞાનના ફળમાં સ્વાનુભવ થાય છે. ભેદ વિજ્ઞાનમાં જીવ શું કરે છે કે જ્ઞાનને સ્વપણે અનુભવવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનમાં સ્વપણું છે, છતાં રાગમાં અને રાગના વિષયમાં સ્વપણાનો અનુભવ ખોટો મીઠા અનુભવ કરી રહ્યો છે. એ સ્વપ્નના સ્વરૂપને ઓળખીને જુદા પાડીને જ્ઞાનમાં, અને જ્ઞાનમાં સ્વપ્ણે પોતાનો અનુભવ સ્વાશ્રય કરીને કરે ત્યારે એને નિર્વિકલ્પ સ્વાનુભવમાં સમ્યક દર્શન પ્રગટે. વેદજ્ઞાન વગર કોઈને સ્વાનુભવ થયો હોય એવું ત્રણ કાળ ત્રણ લોકમાં નથી બનતું. કે ભેદ જ્ઞાન ન કરે, ત્રિંચ હોય કે મનુષ્ય, દેવ હોય કે નારકે, ચારે કે તેમ, જે ભેદ જ્ઞાન કરે છે તે જ સ્વાનુભવને પામે છે. ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ એ સ્વાનુભવના ફળને આપે છે, આ સિદ્ધિ વાત છે. વળી એવા સમ્યક્ત્વી થતાની સાથે જે જ્ઞાન પૂર્વે પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા ક્ષયોપશમ રૂપ મિથ્યાત્વ દશામાં કુમતિ કુશ્રુત રૂપ થઈ રહ્યું હતું, તે જ જ્ઞાન હવે મતિશ્રુત રૂપ સમ્યક જ્ઞાન થયું. પોતે મથાળું બાંધ્યું છે કે હું સ્વાનુભવની દશા માટે કહું છું. સ્વાનુભવની દશા એ જ્ઞાન પ્રધાન વાત છે શુદ્ધ પર્યાયની, પણ એ દશાને સમજાવવા પહેલાં સમ્યક દર્શનની વાત કરે છે કે સમ્યક દર્શન હોય એને સ્વાનુભવ છે, સમ્યક દર્શન નથી એને સ્વાનુભવ અમે નથી કહેતા. એટલે એવા સમ્યક્ત્વ થતાની સાથે, એટલે તે જ કાળે સમ્યક્ના કાળમાં જ, જે જ્ઞાન તે પહેલા પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા મિથ્યાત્વ દશામાં કુસ્મતિ કુસૃત થઈ રહ્યું હતું, તે જ જ્ઞાન, જ્ઞાનનો ઉગાડમાં મતિશ્રુતનો જ ઉગાડ છે, એના કોઈ વિશેષ વાત નથી, તે જ જ્ઞાન હવે મતિશ્રુતરૂપ સમ્યક જ્ઞાન થયું. સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાન રૂપ છે, આ સિદ્ધાંત મિત્રો, એ બધું એનું જાણવું સમ્યક જ્ઞાન રૂપ જ છે. પર પદાર્થને જાણે છે તો એ સમ્યક જ્ઞાન રૂપ છે, સ્વ પદાર્થને જાણે છે તો પણ સમ્યક જ્ઞાન રૂપ છે. સ્વપર પ્રકાશક હોવામાં અને ચારિત્રનો રાગ સાથે હોવામાં અને ઉપયોગ પર સન્મુખ થયો છે તો જ્ઞાન મિશ્ર નથી, જ્ઞાન સમ્યક મિથ્યા મિશ્ર એવું નથી. શું શ્રદ્ધાને તો ખેર એક જ વિષય છે, કે શ્રદ્ધા તો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ સિવાય કોઈને વિષય કરતી નથી ને શ્રદ્ધતી નથી, વિષય કરતી નથી એટલે શ્રદ્ધા કરતી નથી. પણ જ્ઞાન એવું નથી કરતું, જ્ઞાન સ્વને પણ જાણે પરને પણ જાણે, એટલે સ્વ વિષયમાં પણ પ્રવૃત્તિ કરે, સ્વ સ્વરૂપમાં પણ પ્રવૃત્તિ કરે અને પર પદાર્થની પ્રવૃત્તિમાં પણ જોડાય, તો પણ એ જ્ઞાન સમ્ય જ્ઞાનરૂપ છે. એમાં શું છે, એથી વધારે જીણું એ છે કે જ્યારે એ પર પદાર્થની પ્રવૃત્તિ કરે છે ત્યારે પર પદાર્થને પર પદાર્થ જાણીને પ્રવૃત્તિ કરે છે, સ્વપદાર્થ જાણીને નહીં. પર પદાર્થની પ્રવૃત્તિ સમ્યક દ્રષ્ટિ પણ કરે છે અને મિથ્યા દ્રષ્ટિ પણ કરે છે. તો મિથ્યા દ્રષ્ટિ પર પદાર્થને સ્વપદાર્થ જાણીને કરે છે, જેમ કે સમ્યક દ્રષ્ટિને અને મિથ્યા દ્રષ્ટિ બંને પોતાના પુત્રને પ્રેમથી વ્યવહાર કરે છે, એની સાથે પ્રેમથી વાતચીત કરે છે, બોલાવે છે, જે કંઈ વ્યવહાર કરે છે પ્રેમથી કરે છે. પણ મિથ્યા દ્રષ્ટિ તો મારો જાણીને જ કરે છે, મારો જાણતો નથી. તો કે પણ પ્રેમ તો કરે છે, તો કહું કરે છે, તું પાડોશી સાથે તને પ્રેમ છે? તો કે હા પ્રેમ છે. તો પાડોશી સાથે પ્રેમ છે અને પાડોશી તને એમ કહે છે કે ભાઈ આ તો તમારું જ ઘર છે, તમારે અમારા ઘરે આવવામાં પૂછવાની જરૂર નથી, ગમે ત્યારે તમે અમારા ઘરે આવી શકો છો, તમારું અમારું ઘર ને તમારું ઘર અમારે જુદું નથી, તમે તમારું ઘર સમજીને ગમે ત્યારે આવો, પ્રેમથી આવો, અમને તમારા પ્રત્યે ઘણો સ્નેહ છે, એમ કે તો એનું ઘર માની લઈએ, કરી લઈએ, અધિકાર જમાવી લઈએ. હે, આટલો બધો પ્રેમ રાખે તો પણ પાડોશી તે પાડોશી, પણ ભાઈ કરતા પોતાના ઘર કરતા ઘણો આદર સત્કારને વ્યવહાર રાખે, કહેવાય બધું કહેવા માત્ર છે. અમારે કેવો સંબંધ કે અમારા ઘર જેવો સંબંધ, પાડોશમાં છે પણ અમારે ઘર જેવો સંબંધ, એમ કે જે ઘરમાં પોતાનો પણ છે એવું પોતા પણ એને પાડોશના ઘરમાં સપને પણ વિકલ્પ ન કરે. બંને સજ્જન છે, બંને એકબીજામાં ખૂબ સ્નેહથી પ્રેમથી નાની મોટી ચીજ લેવી દેવી, ખાવું પીવું બાજુમાં મોકલે, પોતાના ત્યાં માંદગી બનાવી, બધું વ્યવહાર કરે, સારામાં સારો વ્યવહાર કરે, પણ સ્વપ્ને એવો વિચાર ન કરે કે આ ઘર હું મારું ગણી લઉં, ઢાંકતા તો ન કરે, સ્વપ્ને એવો વિચાર કરે છે જન માણસ કે આ બહુ પ્રેમ રાખે છે ને, તમારું જ ઘર કહે છે, આપણે આપણું ઘર કરી લ્યો, હક જમાવી લ્યો, કે નહીં નહીં કરે. માટે પ્રેમ કરે છે માટે એને મારાપણું આવી ગયું છે એવું નથી થતું. શું સ્નેહ છે માટે મારાપણું છે એમ વાત નથી એની અંદર, જે પારકું થઈ ગયું તો પારકું જ રહીએ પછી, એ પ્રેમને કારણે કંઈ પોતાનું નથી જાય. એટલે એનું જ્ઞાન એટલા માટે સમ્યક છે કે જાણે છે પરને પર રૂપે જાણતું પ્રવર્તે છે, પરને સ્વરૂપે જાણતું પ્રવર્તું નથી, એવું જ્ઞાનની પ્રવૃત્તિની અંદર ઉલટો સુલટો ફેર પડી ગયો. ઉલટો સુલટો જ ફેર છે, એટલે સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે એ તો એક દ્રષ્ટાંત લીધું, બીજો એ દ્રષ્ટાંત છે કે પુણ્ય પરિણામને પુણ્ય રૂપ જાણે પોતાના, પાપના પરિણામને પાપરૂપ જાણે, અને એ પુણ્ય પાપના પરિણામ એવા મિથ્યા દ્રષ્ટિને પણ શુભ શુભ થાય, સમ્યક દ્રષ્ટિને પણ શુભ શુભ થાય. તો મિથ્યા દ્રષ્ટિને અશુભ પરિણામ એ અને શુભ પરિણામ ઉપાદેય થાય છે. જ્યારે આને બે પરિણામ એ છે એમ થાય છે. આ તત્વ દ્રષ્ટિ છે, પોતાના સ્વતત્વની અપેક્ષા એ જોવે છે કે આ બંને પરિણામ મારા સ્વભાવથી વિરોધી જાતિના છે, મારા વિરોધી છે. આ તો ત્યારે ઓલો એકને અનિષ્ટ માને છે ને બીજાને ઈષ્ટ માને છે, આ બંનેને અનિષ્ટ માને છે. એટલે એનું બધું જાણવું, પુણ્ય પાપના પરિણામ થાય ત્યારે પણ એનું જ્ઞાન તો સમક જ પરિણમે છે. એવી રીતે જ્ઞાનની પ્રવૃત્તિની અંદર ઘણો મોટો ફરક પડે જાય છે. સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાન રૂપ જ છે, ત્યાં સુધી દ્રષ્ટાંત લેશે. તો કે દોરડીમાં સાપનો ભ્રમ થાય તો એનું જ્ઞાન સમ્યક છે. શું ક્યાંક દોરડી પડી અને સમ્યક દૃષ્ટિને એમ થયું કે આ કંઈક સાપ લાગે છે, આ બેઠો લાગે છે, તો પોતે એ રસ્તો છોડીને બીજે રસ્તે ચાલે. આ બાજુ સાપ બેઠો છે, આપણે આ રસ્તે પણ જવાશે, એ રસ્તો ન જવું.
કોઈ એની આંખ એવી ચૂકી હોય તો એને આ તો દોરડું છે, સાપ નથી, એનું જ્ઞાન સમ્યક ન થઈ જાય. કેમ કે તત્વનો વિપર્યાસ બધો ઉભો છે. માટે જ્ઞાનનું જે માપકાઠું એ સમય જ્ઞાનનું સ્વરૂપ જે સમજતા હોય એને ખ્યાલ આવે કે આ સમય જ્ઞાનનું શું કામ કરે, ત્યાં એને કેમ એનો હાથ મુકાય, એ બીજી રીતે ભૂલ ખાવા જેવી નથી. એ સમય દ્રષ્ટિ જો કદાચિત ઘટપટાદી પદાર્થોને અયથાર્થ પણ જાણે, આ આપણે સ્થાપન તો પણ આવરણ જનિત હૃદયિક અજ્ઞાન ભાવ છે. એ તો ક્ષેત્રનું આવરણ છે, જ્ઞાનાવરણને લઈને થાયશું. અને ક્ષેત્રરૂપ પ્રગટ જ્ઞાન છે કે એ તો સર્વ સુંદર જ્ઞાન જ છે. બધું સમ્યક જ છે, પછી હૃદય ભાવ હોય છે, આત્માને અનુસરતો ભાવ હોય, સમય જ્ઞાન તો સમય જ્ઞાન જ છે. એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટાદી પદાર્થોને યથાર્થપણે જાણે તો તે આવરણ જનિત ઔદયિક અજ્ઞાન ભાવમાં નાખ્યું, ઉદય ભાવમાં નાખ્યું. અને સૂક્ષ્મરૂપ જે પ્રગટ જ્ઞાન છે એ તો સમ્યક જ છે, એને ઉદય ન લાગી પડે. કેમ કે લક્ષણ જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ માર્ગના પરિણામ છે. આગમ ભાષાની દ્રષ્ટિએ જે વિચારવામાં આવે તો અનુદયના પરિણામ છે. એવી જ રીતે સામે જ્ઞાન અને ચારિત્રમાં ઉદય સુધી ભિન્ન પડેલો અને આત્માને અનુસરતો ભાવ એને મોક્ષ માર્ગના પરિણામ કયા છે? ઉદયને અનુસરતા પરિણામને ઉદય ભાવ માનાય છે, અને આત્માને અનુસરતા પરિણામને અનુદય માને છે, અને મોક્ષ માર્ગ કહે છે. સમયદ્રષ્ટિનું નામ ચારિત્ર, એ ત્રણે અનુદય કામ છે. આ વિશે થોડો પંચાધ્યાયી કાર્ય ચર્ચા કરું છું, ઉદય ને અનુદયની સારી ચર્ચા કરું છું. હું જૈનિત્રી સમય જ્ઞાનની ચર્ચા કરું છું, લબ્ધ ઉપયોગ લઈને બીજી બહુ સુખની ચર્ચા કરું છું, એમાં અનુદય ને ઉદયની ચર્ચા કરે છે. એ શૈલી મળ્યા છે. હૃદયને તો કેમ નથી, હૃદય ભાવ છે કેમ કે જાણવામાં પદાર્થો ને વિપરીત સાધતું નથી, જાણે છે પણ પદાર્થ ને વિપરીત નથી સાધતું, માટે તે સમય જ્ઞાન કેવળ જ્ઞાન નો અંશ છે. અવિપરીતતા જ્ઞાનની અવિપરીતતા સિદ્ધ થઈ તો પ્રાપ્ત થઈ એનું અનુસંધાન લઈ લીધું એટલે કેવળ જ્ઞાન થતું દેવી રીતે મળે છે અનુભવ પ્રકાશમાં. ભલે ક્ષણિક ક્ષણિક કરીને ચાલુ રહીએ છે ઉદય તો, પણ અહીં તો જ્ઞાન આત્માને અનુસરે અનુસરીને વર્તી રહ્યું છે એવી એની એક જાતિ થઈ ગઈ છે. જ્ઞાનની જાત એવી થઈ છે કે જે આત્માને અનુસરે ઉદયને અનુસરતું નથી, એવી સ્વભાવ જાતિ પ્રગટ થયું છે. અનુભવ થયો ત્યારથી જ્ઞાનની સ્વભાવ જાતિ જાણી. તો કેવળ જ્ઞાનનું પણ જ્ઞાન ક્યાંથી થયું? નવતત્વમાં મોક્ષ તત્વ અને કેવળ જ્ઞાનનું જ્ઞાન થયું કે મોક્ષ તત્વનું જ્ઞાન થયું કે મોક્ષ તત્વમાં કેવળ જ્ઞાન પ્રગટે છે? તો કેવળ જ્ઞાન ક્યાંથી જણાયું? કે જે અનુભવ જાતિનું જ્ઞાન છે, અનુદય જાતિનું જ્ઞાન, એના ઉપરથી કેવળ જ્ઞાન કેવું અહીં જણાઈ જાય છે. ટૂંકા લોકોને જાણે છે એની પ્રતીતિ ક્યાંથી આવે છે? નહીતર જે જ્ઞાન નિરવશેષ હોય, અંતર્મુખ જરા પણ બહિર્મુખ ન હોય, નિરવશેષ અંતર્મુખ હોય, તે જ્ઞાનમાં લોકાલોક કેવી રીતે જાણે? લોકાલોક ને સામે જોતા નથી. એવી બધી કેવળ જ્ઞાનની પ્રતીતિ સમ્યક દ્રષ્ટિને કેમ આવે કે કેવળ જ્ઞાન આવું હોય? અનુભવમાં જે જ્ઞાન આવ્યું, એ અનુભવમાં જે જ્ઞાન આવ્યું એની જાતિ, એ જાતિ એ કેવળ જ્ઞાનની જાતિ છે. ત્યાંથી એને આખી જાતિ અનુભવી જ્ઞાનની જાતિ સ્વભાવ જાતિ એ પ્રકારે એમને અહીંયા પણ કેવળ જ્ઞાનનો અંશ થઈ દીધો. એ જાતિ અપેક્ષા એને અંશ દીધો. નહીતર તો 12 અંતર્મૃતમાં ગણધરદેવ 6 સ્થાને રચે એ જ્ઞાન કેવળ જ્ઞાન પાસે અનંતમાં ભાગે છે. બધીથી 12 અંગની રચના અંતર્મૃતમાં કરનારા ગણધરદેવની કૃતિમાં કેવળ જ્ઞાન પાસે અનંતમાં ભાગે છે. અને 4 ગુણ સ્થાને સ્વામી હોને પ્રગટ થયો કે જેને કાંઈ બીજી ખબર નથી. જ્ઞાન એટલું બધું બિડાયેલું છે કે 9 તત્વ ભણવાનો પ્રશ્ન નથી. છતાં એના અનુભવમાં જે જ્ઞાન આવ્યું તે જ્ઞાનમાં એને ઉકેલે આવી બધી સટપટી વાતો લાગે છે. ધર્મની વાત છે, જ્ઞાનની જાતિની વાત છે, બધી બીજી વાત છે. માટે તે સમય જ્ઞાન કેવો જ્ઞાનનો પદાર્થોને વિપરીત રૂપે સાપતું નથી, વિપરીત રીતે જાણતું નથી એમ નથી કરતું. અંતર તો એમ કરે સરખા એમ જોડીને સાપ જાણ્યો કે નહીં, વિપરીત થયું કે નથી, સાચતું નથી વિપરીતતા. એ સાપ મારા આત્માને કરડી શકતો નથી, હોય તો છે એમ બરાબર સાધે છે, એની જે સાધનામાં ફેર નથી. આ જાણવામાં ફેર પડ્યો, સાધવામાં નહીં. સાધના તો બરાબર છે, પણ આમને સાધનામાં ફેર નથી પડતો. શબ્દ ફર્યો છે, જાણવું સાધવું શબ્દ ફરી ગયો છે. એક અનુભવ થતા એને જ્ઞાનની સર્વ જાતિની પીછાણી છે. સ્વાનુભવ થતા સ્વાનુભવી જીવે સ્વાનુભવમાં જ્ઞાનની સર્વ જાતિની પીછાણી છે. કેમ કે અનુભવમાં શું છે, સ્પષ્ટીકરણ કર્યું, સ્વસંવેદન થયું. ગુરુ દશામાં શું થાય જ્ઞાનમાં, કે આવું સ્વસંવેદન થાય, પણ પ્રચુર થાય. ક્વોલિટી નહીં બદલાય, ક્વોન્ટિટી બદલાય, ક્વોન્ટિટી વધે. બીજું કેવું જ્ઞાન હોય કે જેવું મને સ્વસંવેદન છે એ ગુરુને પ્રચુર છે. ભગવાન અરવિંદદેવને અનુસરણમાં અમે બે બિરાજે છે એમને, તો કે એમને પણ મારા જેવું જ સ્વસંવેદન છે, પણ પૂર્ણ સ્વસંવેદન. સ્વસંવેદન છે એક જાતનું મુનિરાજને પ્રચુર સ્વસંવેદન છે, એક જાતનું અરિયંત દેવને પૂર્ણ સ્વસંવેદન છે, પણ છે એવું જ જાત તકલીફ છે. અનુભવ થઈ છે મોટો વેપારી બહુ ચતુર હોય એવું ખરું, વેપાર નાનો હોય એ ઓછો ચતુર હોય. જેને બહુ મોટો વેપારી બહુ ચતુર હોય એવું ખરું કે નહીં? મોટા વેપારીના કાન કાપી જાય, નાના વેપારી કેટલું કાપી જાય. કમળા ને કિંમતનો યોગ છે, બીજું કઈ નથી. વેપારી તો વેપારી કેવળ જ્ઞાન માણસ છે. જેમ થોડુંક મેઘ પટલ વાદળ વિલય થતા જે કઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ પ્રકાશનો અંશ છે. અંદરમાં જ્ઞાન સૂર્ય જોઈ લીધો, એ પર્યાયમાં જે જ્ઞાન પ્રગટે છે એ તો જુએ છે કે આ જે જ્ઞાનનો સૂર્ય છે, જ્ઞાનનું જે અંદર પૂર છે ધ્રુવમાં, એમાંથી થોડો જેટલો વાદળ આવરણનું ખસ્યું છે એટલો જ પ્રકાશ બહાર આવ્યો છે. અંદર કેટલું છે એ પકડાઈ ગયું છે, અનુભવમાં આવી ગયું છે. બહારનું છે તો એની જાત થોડી બહાર આવે છે, તો એની થોડીક જાત બહાર આવે કે દાદી જાત બહાર આવે, જે છે એ તો બરાબર પૂરેપૂરી જ્ઞાનમાં આવી ગયું. સર્વ પ્રકાશનો અંશ બહાર આવ્યો છે. જે જ્ઞાન મતિ સ્વરૂપરૂપ થઈ પ્રવર્તે છે તે જ્ઞાન વધતું વધતું કેવળ જ્ઞાનરૂપ થાય છે. બે રીતે આવે તો એમ કે મતિ સ્વરૂપનો અભાવ થઈને કેવળ પ્રગટે છે, એ સૈન્યાય ના લીધે. કેમ કે મતિ સ્વરૂપ તો જ્ઞાનની વિશેષતા છે, મૂળ જાત તો સમય જ્ઞાનની જે છે તે છે. એ જાત વધીને કેવળ જ્ઞાન થાય, ચર્ચા નથી કરવી, એ જાતિની ચર્ચા કરવી. તેથી તે જ્ઞાન વધતું વધતું કેવળ જ્ઞાન થાય છે. જે મતિ સ્વરૂપમાં જે જ્ઞાન હતું જે જાતનું, તે જ જાતનું જ્ઞાન વધીને કેવળ જ્ઞાન થાય એમ કહેવું. જાતિની ચર્ચા કરવી, મતિ સ્વરૂપ નહીં. મતિ સ્વરૂપ કેવળમાં બહુ મોટો ફેર છે, એટલો મોટો ફેર છે કે તમે એને સરખી શકાય નથી. રેશિયો પ્રોપોર્શન લાગે એવું નથી, લોકમાં ભાગે પત્તો થાય એવું નથી. તે જ વખતે કેવું જ્ઞાન થાય. મતિ સ્વરૂપ અવસ્થામાં પણ તે જ્ઞાન સ્વરૂપને સાધે છે, અને કેવળ જ્ઞાન અવસ્થામાં પણ તે જ્ઞાન સ્વરૂપને સાધે છે. એક સમય 45 લાખા સમીસા અમૃતચંદ્રાચાર્ય દેવે અનુભવને સમજાવવા માટે દ્રષ્ટાંત કેવળી નો આપ્યો. શાંતિ ક્રાંતિથી સ્વામી ભવનમાં આવ્યો, એને સમજાવવા માટે એનો દ્રષ્ટાંત શું હશે? કેવળ જ્ઞાન ના દ્રષ્ટાંત, કેવળ જ્ઞાન દ્રષ્ટાંત અને સ્વાનુભવ દ્રષ્ટાંત. જ્ઞાની તો પરમાત્મા જ છે, એ સ્વાનુભવ શાંતિ ક્રમ છે તે પરમાત્મા છે. એ શબ્દ પરમાત્મા શબ્દ નો કોઈ એમ કે શ્રીમદજી એ વાત કરો છે, આચાર્ય નો જે વાત છે એટલે આચાર્ય જ્ઞાનની અપેક્ષા એ તો જાતિ જ્ઞાન મતિ સ્વરૂપ છે, પ્રવર્તે છે તે જ્ઞાન વસ્તુ વસ્તુ તે જ્ઞાન થાય છે. અલ્પ વિરામ થશે તેથી સમ્ય જ્ઞાનની અપેક્ષા એ તો જાતિ એક જ છે. કેવળ જ્ઞાનની અને શુદ્ધ જ્ઞાનની સમ્યકપણાની અપેક્ષા એ એક જ જાતિ છે. બે જાતિની અપેક્ષાથી વાત ચાલે છે. દ્રષ્ટિના પરિણામ સ્વવિકલ્પ તથા નિર્વિકલ્પ રૂપ એ બે પ્રકારે પ્રવર્તે છે. ત્યાં જે પરિણામ વિષય પ્રસાયાદિ રીત અથવા બીજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિ રીત પ્રવર્તે છે તે સ્વવિકલ્પ રૂપ જાણવા સૌની ચર્ચા કરે છે. અન્ય દ્રષ્ટિના પરિણામ એના પરિણામમાં બે પ્રકાર પડે છે. શુદ્ધોપયોગમાં નિર્વિકલ્પ લખવામાં આવે છે તો એ શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુદ્ધ ઉપયોગના કાળે પણ સમ્ય જ્ઞાનના કાળે શુદ્ધ ઉપયોગ એટલે જ્ઞાન સમ્ય પાછળ ઉપયોગ અશુદ્ધ કહેવાય જ્ઞાન સમ્ય ત્યારે સ્વિકલ્પ સ્વિકલ્પ દશામાં આવે છે ત્યારે સમય દ્રષ્ટિ વિશેષ પ્રકારના સંબંધો અને પૂજા દાન શાસ્ત્ર પણ સ્વિકલ્પ રૂપ જાણવા શેતસાયના પરિણામ પણ સ્વિકલ્પ રૂપ છે અને પૂજા ભક્તિ શાસ્ત્ર સાધનામાં પણ સ્વિકલ્પ રૂપ છે. પહેલા કથાની વાત લીધી, મનની વાત લીધી, હવે તારીખ પદ્ધતિ છે. પ્રત્યક્ષ પરોક્ષી કરતો છે પણ એક હું તારા તમને સ્વાનુભવની વાત કરું પછી પ્રત્યક્ષ પરોક્ષી કરશે ચર્ચા પછી સ્વાનુભવની વાત કરતા એને પ્રત્યક્ષ આ અપેક્ષાએ કહેવાય છે અને પરોક્ષ આ અપેક્ષા ચર્ચા પછી કરશે એ સુધી પણ જવાબ એ તારા એમને આટલી લાંબી ચર્ચા કરી. ત્યાં પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે, ઉત્તર દેનારે પોતે જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યાં શુભરૂપ પરિણામ તો હોય ત્યાં સંયત્નોનું અસ્તિત્વ કેવી રીતે હોય. દ્રષ્ટિ પરિણામ છે અને જેમ બીજા દ્રષ્ટિને શુદ્ધ શું પરિણામ થાય છે તેમ જ સમય દ્રષ્ટિને થાય છે. દ્રષ્ટિ પૂજા કરે, બીજા દ્રષ્ટિ પૂજા કરે, બાજુ બાજુ બેઠા હોય, બે સ્વાધ્યાય કરે, બાજુ બાજુ બેઠા હોય, જે સમય પ્રશ્ન તો આને સમય પ્રશ્ન આને નથી પણ આને સમય કેવી રીતે છે બે હરખા દેખાય છે જેમ કોઈ ગુમાસ્ત ના કાર્યમાં પ્રવર્તે છે અને તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, હર્ષવિશ્વાસ પણ પામે છે. અત્યારના ગુમાસ્તા નથી લીધા, ગુમાસ્તા ધારાવાળા ગુમાસ્તા નથી લીધા, ગુમાસ્તા ધારો નહોતો ત્યારના ગુમાસ્તા લીધા. દીકરો સુધારાની વાત એવા ગુમાસ્તા હતા, બિગડી જાય. દીકરો 5 વર્ષ બાળક હોય, બાળકની હિંમત ન ચલાવે ત્યાં સુધી મોટે થઈ અને બધી વહીવટની રાહ હાથમાં ન લીધે ત્યાં સુધી બરાબર ચલાવે. એવી ધણી થઈને કામ કરે, બધું ધણી થઈને જ કામ કરે. કરતા હોય અને જો શેઠ વચ્ચે બોલે તો શેઠ ઉપર થઈ જાય. પૂછાના મને બસ વચ્ચે નહીં બોલો, તમે ખબર પડે નહીં. તમે વચ્ચે મોબાઈલ ગોલ કરો તો તમારું કામ નથી, એમાં તમે ખાના મને બાઈ જાય ઉપર શું કહી દે એને, ખાના મને બાઈ જાય ઉપર પાછું માને. ઉંમરમાં તો એમાં મોટા હતા, શેઠ મોટા હતા, ઉંમરમાં 2 ફીટ હતા, ઉંમરમાં 2 ફીટ, પણ છતાં એમની ઉંમર મોટી હતી દેખાવમાં. પણ પ્રમાણે ઘણા હતા પોતે, પોતે શેઠ થઈને જ કરતા. શેઠ એવી પેઢીનું જેટલું હિત માન છે એના કરતા એ વધારે માન છે. આ થોડુંક જીવતું હશે તે શક્ય થઈ જાય, આવા દે આનો જ આવા દે. અને ગરમ ગરમ થઈ જાય એટલે હરખશોખ થઈ જાય, એને શું પોતાને દુઃખ થઈ જાય. જો પેઢીમાં નુકસાન થાય તો એને દુઃખ થાય, નફો થાય તો રાજી થાય. શેઠની જેમ લાગે લાગવું પડે એને, અને એવો પ્રમાણિક માણસ એમ કે નહીં બિલકુલ મારું આમાં નુકસાન થાય છે, એ રીતે નવું કામ કરું આ ધંધામાં મારું નુકસાન થઈ જાય, એમ કે પેઢીમાં ધણી થઈ જાય, મસ્ત ધણી થઈ જાય. તો એટલો બધો પ્રમાણિક છે કે ભૂલ છે પણ અપ્રમાણિકપણે શેઠના પૈસાનો પોતાના ખિસ્સામાં નાખવાનો થોડો પણ પ્રયોગ નથી કરતો. જે ઘણી થઈને કામ કરે છે એ પ્યોર ગુમાસ્તો છે, એ જરાય નથી એ પ્રમાણિકતા કરતો. એટલો બધો પ્રમાણિક છે ત્યારે ધણી થઈને કામ કરે છે, આ તો હું નજરે જોઉં છું. એવી રીતે જ કામ કરતા પંદર જીવરાજ પડલા જીવરાજમાં કામ કરે. બધો એવો તેના જ આત્મા એટલે બિચારા બહુ પુરાણ સાદા છે, બધા માણસો શાંત માણસો બેસી સમજમાં વહીવટ કરતા ને સમજમાં વહીવટ કરતા. દુકાનનો બધો કંટ્રોલ બધો એના હાથમાં, ખરીદવું માલ વેચવો બધું ડીલિંગ એના હાથમાં બેઠા. એ બે ભાઈ હતા ને, એક ભાઈ તો ચોપડો જ લગતા મૂડી મૂડી જેમ બે શેઠના બે ભાઈઓ હતા શેઠિયા, તો એક તો ચોપડો જ લખતા, શેઠનો ચોપડો એના હાથમાં, બીજા બેઠા રહેતા બધું ડીલિંગ એમના હાથમાં. જરા ગાયું હોય તો માલ દેખાડવો, એની સાથે માલ સાલ કરવો, સમજાવો કરવો, માથાકૂટ કરવી, હરખો કરવી, બધું એ પોતે જ કરે. બધું બોલે તો ન બોલવા દે. આવલન કરવું હોય એને હોપી દીધું, એને એને એ ચેન્જ કરવા દઈએ, એ કરતો બરાબર છે. મારા મમ્મી તો કંટ્રોલ કરે, પણ છતાં એની કાંઈ પોતાનું ખુદ ભાષામાં જ બોલે છે. આમ મારું નુકસાન છે નહીં થવા દો, એક પાઈ ને પણ પોતાની ગણતો નથી, છતાં જ્ઞાન ચોખ્ખું છે. આ એક પાઈ મારી નથી, હું પગાર નો ગણી છું ચોખ્ખી, તો આ છે મારે કાંઈ ખપે નહીં એવા ચોખ્ખા હોય. જેમ કોઈ ગુમાસ્તો શેખના કાર્યમાં પ્રવર્તે છે તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, હર્ષ વિષાદને પણ પામે છે, એ કાર્યમાં પ્રવર્તતા તે પોતાની અને શેખની આપસમાં જુદાઈ પણ વિચારતો નથી. મારે શું નુકસાન જાય તો શેઠનું, એમ જુદાઈ નથી રાખતો. મારે હું નુકસાન જાય તો શેઠને જવાનું, મારે થોડું જવાનું, હું જરાય વિચારતો નથી. પરંતુ તેનું એવું અંતરંગ સંતાન છે કે આ મારું કામ નથી, એ તો આ કર્મ શેઠનું છે, ધંધો શેઠનો જ છે, વેપાર શેઠનો જ છે, નફા નુકસાનના એ જ ધણી છે. એ વાત એને સ્પષ્ટ છે. દુઃખી દુઃખી થાય તોય રાજી થાય, શેઠ વધારે તમે તો રાજી થાય, શેઠને નુકસાન જાય તો રાજી થાય, તો એને ખબર છે જે છે એ શેઠનું છે, મારે નથી કરવું. એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો સાહુકાર છે, જો પ્રમાણિક શબ્દ વાપરો, એ રીતે કામ કરનારો તે ગુમાસ્તો સાહુકાર છે, એવું પ્રમાણિક છે. પણ તે શેઠના ધનને ચોરીને તેને પોતાનું માને તો ગુમાસ્તો ચોર જ કહેવાય, મારું છે એમ કરીને ઘરે ઉપાડી જાય, એ પ્રમાણિક નથી કે ચોર. તેમ આ દ્રષ્ટાંતે અન્ય દ્રષ્ટિની વાત લીધી છે કે તેમ કર્મોદયજનિત શુભાશુભરૂપ કાર્યનો કરતાથી સદરૂપ પરિણમે તો પણ સદરૂપ પરિણમે, જેવો મિથ્યા દ્રષ્ટિ એમ સદરૂપ પરિણમે કાર્યક્રમમાં તો એટલું છે ને, તો પણ તેને એવા પ્રકારનું અંતરંગ સંતાન છે કે આ કાર્ય મારા, મારે કંઈ લેવા દેવા, આ આત્માને અડતું નથી, કંઈ લેવા દેવા નથી. જો દેહાશ્રિત વ્રત સંયમને પણ પોતાના માને, દેહથી વ્રત સંયમ જે કરે કર્મના એને પણ જો તો પોતાના માને અર્થાત પોતાનો કરતા માને તો તે મિથ્યા દ્રષ્ટિ થાય. સંસારના કારણે વ્રતાદીને પોતાના માને તો પણ એ મિથ્યા દ્રષ્ટિ થાય. એ વાત એમને કાઢી પોતાની સ્વતંત્ર, તો ધર્મના ક્ષેત્રમાં ધર્મી તો વ્રત પાડે, ધર્મીને અનુવ્રત હોય, ધર્મીને મહાવ્રત હોય, આવી રીતે સ્વિકલ્પ પરિણામ એના હોય છે.